આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. આજનો આપણો વિષય પ્રકટીકરણનું પુસ્તક, તેનો 16મો અધ્યાય છે. આ અભ્યાસમાં ફરીથી હું તમારો આવકાર કરવા માગું છું. અને આજે જ્યારે આપણે આ 16મો અધ્યાય ઉપર મનન કરીએ, તો આ 16મો અધ્યાય તો પ્રભુનો જે છેલ્લો ચુકાદો, જે કોપના 7 પ્યાલા પૃથ્વી ઉપર રેડી દેવામાં આવશે તે વિશે આપણને શીખવે છે. ઘણો અઘરો આ વિષય છે, અને અઘરો એટલા માટે નથી કે આપણે તેને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, પણ અહીંયા જે શબ્દ લખવામાં આવ્યા છે તે એક ગભરાટ આપણા હૃદયમાં ઉત્પન્ન કરી જાય છે. આપણે જ્યારે અમુક પ્રભુના વચનો વાંચીએ, અમુક જે અધ્યાય છે, તો આપણને એક પ્રોત્સાહન મળે છે, આનંદ મળે છે, અને અમુક વચનો વાંચવાથી એક હૃદયમાં એક શાંતિ પ્રાપ્ત થાય છે. આ જે અધ્યાય છે અને આજે જે વચનો પર આપણે મનન કરવાના છે એ તેમાંનું એક નથી. આ મારું માનવું છે કે ખરેખર આ જે વચનો છે એ વાંચવાથી આપણા હૃદયમાં એક જાતની ગભરાહટ, આતંક છવાઈ જાય છે. આ જે 16મો અધ્યાય છે, આ અંતનો સમય છે, પરાકાષ્ઠાનો સમય છે, ઈશ્વરનો અંતિમ ક્રોધ હવે એ ઘડો ભરાઈ ગયો છે, અને આ અધર્મી પૃથ્વી પર હવે તેને રેડી દેવામાં આવશે. અને અમુક વખત કદાચ આપણને એવો વિચાર આવે કે કેમ આ વચનો છે, કેમ આ વચનો પર આપણે મનન કરવાની જરૂર છે, પણ આ પ્રભુના જે વચનો છે તેને આપણે સંપૂર્ણ રીતે તેનો પ્રચાર કરવો, તેને સમજવું તે બહુ જરૂરી છે. કારણ કે આ જે ચુકાદો અહીંયા લખવામાં આવ્યો છે, અહીંયા જે ન્યાય વિશે અને જે કોપ વિશે લખવામાં આવ્યું છે, તે આવે તે પહેલાં આપણે લોકોને તેનાથી બચાવવાને માટે બહુ જરૂરનું છે કે તેમને આ વચનોની સમજણ આપીએ, કે તેમને જાગૃત કરવા, ચેતવણી આપવી તે બહુ જરૂર છે. અને તેથી કરીને આ જે અહીંયા વચનો આપેલા છે તેને સમજવા, શીખવા, તેની ઉપર ઉપદેશ આપવો તે બહુ બહુ જ મહત્ત્વની વાત છે, કે કદાચ આ વચનો દ્વારા કોઈક પ્રભુ તરફ વળે અને તેઓ અનંત જીવનનો વારસો પામે, અને આ જે કોપ વિશે અહીંયા લખવામાં આવ્યું છે તેમાંથી તેઓ ઉગરી જાય. અને આપણે જાણીએ છીએ કે પવિત્ર શાસ્ત્રમાં ખરેખર શાંતિના બહુ અજાયબ જેવા સંદેશા છે. એ આ જે શબ્દો લખવામાં આવ્યા છે એક જાતની આપણને તાજગી આપે છે, તાજગીના મીઠા શબ્દો છે, એક શાંતિ આપે છે, અને પ્રેમ વિશે બહુ સ્પષ્ટ રીતે આ પ્રભુના વચનોમાં નિવેદન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે આ વચનો દ્વારા આપણે સામર્થ્ય પામીએ છીએ, એક બળ આપણને મળે છે. જો આપણને એક નિરાશ હોય તો આપણને એક આશા તૃપ્ત થાય છે, પણ અહીંયા જે લખવામાં આવ્યું છે તે કદાચ એ બધી જ વસ્તુ કરતા વિરુદ્ધ છે. અને હું જે તમને કહેવા માગું છું તો એ છે કે આપણો જે પ્રભુ છે અને આપણે જે પ્રેમ વિશે કરીએ છીએ, પ્રેમને પહેલાં સમજવા પહેલાં આપણે નફરત શું છે તે સમજવી જરૂરી છે. આપણે સત્યને સમજીએ તે પહેલાં અસત્ય શું છે તે સમજવું બહુ જરૂરી છે. આપણે ભલાઈને સમજીએ તે પહેલાં દુષ્ટતા શું છે તે આપણે સમજવું બહુ જરૂરી છે. અને આપણને અંતમાં જે આશીર્વાદ મળવાનો છે તે આપણે સમજીએ, તેની સાથે જો આપણે એ આશીર્વાદમાં ભાગ નહીં લઈએ તો શું સજા આપણને મળવાની છે તે સમજવું પણ બહુ જરૂરી છે. આપણો જે પ્રભુ છે તે પાપ અને અવિશ્વાસને ધિક્કારે છે, અને જ્યાં સુધી તે ધિક્કારે નહીં ત્યાં સુધી આપણે જે ઈશ્વરનું ન્યાયપણું છે અને વિશ્વાસ છે તે કેવી રીતે આપણને એ શીખવે. બહુ આ અગત્યનું છે. પ્રભુનો જે ન્યાયપણું છે અને વિશ્વાસ છે તેનું જે એ સિક્કાની જે બીજું બાજુ છે તે તેમનો પાપ અને વિશ્વાસ પ્રત્યેનો ધિક્કાર. એ જે તેમની અસત્ય તરફની નફરત, તે જેટલી નફ જેટલો સત્ય ઉપર પ્રેમ કરે છે તેટલું જ અસત્ય પર નફરત કરે છે, અને એ જ રીતે તે દુષ્ટાને પણ ધિક્કારે છે. કારણ કે એ દુષ્ટાને જેટલું ધિક્કારે છે તેટલું જ આપણને જે ભલાય છે તેની પર તે પ્રેમ કરે છે. એટલે કે આ જે અધ્યાય પ્રકટીકરણનો 16મો અધ્યાય છે તે બહુ અઘરો અધ્યાય છે. કારણ કે જો તમે આ અધ્યાય વાંચ્યો તો જે લખેલું છે તે વાંચવાથી જ એક શરીરમાં કંપારી ઊભી થઈ જાય છે. જેમ હું આ અભ્યાસની માટે આ વાંચતો હતો અને જે વર્ણન કરવામાં આવ્યું છે તે વાંચીને જ મને તો કંઈક થઈ ગયું હતું, મારું હૃદય ધ્રુજી ગયું હતું. જે લોકો આ સમયમાંથી પસાર થશે તેઓનું શું થશે એ હું તો કલ્પના પણ કરી શકતો નથી, વિચાર પણ કરી શકતો નથી. તો આવો વાલાઓ આપણે પવિત્ર શાસ્ત્ર તરફ વળીએ, વચનો તરફ વળીએ. પ્રકટીકરણનો 16મો અધ્યાય અને તેનો પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું, તમે જાઓ અને ઈશ્વરના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. આપણે 15મા અધ્યાયમાં જોયું હતું કે જ્યારે 15મા અધ્યાયનો અંત આવ્યો ત્યાં એવું લખવામાં આવ્યું છે 8મી કલમમાં, અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. આ જે કલમ પહેલી કલમ 16મા અધ્યાયમાં આપણે વાંચી તે પ્રમાણે કે હવે પ્રભુના ન્યાયનો સમય આવી ગયો છે. અને જો હું તમારું ધ્યાન જૂના કરાર તરફ દોરું તો યશાયાનું પુસ્તક તેનો 66મો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે કે નગર તરફ હંગામાનો અવાજ, મંદિર તરફથી કોલાહલ, જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર. કદાચ આ વિશે આપણે અહીંયા 16મા અધ્યાયમાં વાંચી રહ્યા છે કે હવે ઈશ્વરના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દેવામાં આવશે અને એ વાણી અહીંયા આપણને સંભળાય છે. આ જે કોપનો સમય છે તેને આપણે સમજવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે મેં શરૂઆત કરી તે પ્રમાણે આપણે ઈશ્વરના પ્રેમ વિશે, ઈશ્વરની દયા વિશે, ઈશ્વરની કૃપા વિશે આપણે જાણીએ છીએ અને વારંવાર તેનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રને સંપૂર્ણ રીતે તેનો અભ્યાસ કરીએ, તેને વાંચીએ, તો જેવી રીતે પ્રભુનો પ્રેમ છે, પ્રભુનો કૃપા છે, પ્રભુની દયા છે, તે જ પ્રમાણે પ્રભુનું ન્યાયપણું પણ છે. જે પ્રભુ પ્રેમ છે તે સંપૂર્ણ રીતે ન્યાયી પણ છે અને તે પાપને કોઈ રીતે સહન કરી શકતા નથી. અને ઘણી વખત આપણું માનવું એવું છે કે જૂના કરારના જે દેવ હતા એક ક્રોધમય દેવ હતા કે તેઓ લોકોને તરત જ શિક્ષા કરતા હતા, પણ જ્યારે આપણે નવા કરારમાં આવીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રેમાળ કૃપાળુ દેવ છે. એ બહુ જ ખોટી વિચારસરણી છે. કારણ કે જે જૂના કરારનો દેવ છે તે જ નવા કરારનો દેવ છે અને તે સમજવું બહુ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદાચ નર્ક વિશે સૌથી વધારે શિક્ષણ આપ્યું છે. અને આપણે જ્યારે યોહાનનો 3જો અધ્યાય અને 16મી કલમ જોઈએ, જે આપણે સર્વ જાણીએ છીએ કે દેવ જગત પર તે એટલી પ્રીતિ કરી કે પોતાનો એકાક જનિત દીકરો આપ્યો, એ જ જે કલમ છે, એ જ જે અધ્યાય છે જ્યાં પ્રભુના પ્રેમ વિશે આપણને શીખવવામાં આવે છે, તે જ અધ્યાયમાં જો તમે 36મી કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે, 16મી કલમમાં પણ એ જ લખવામાં આવ્યું છે, તેને અનંત જીવન છે. બરાબર છે, આ જ વસ્તુ આપણે 16મી કલમમાં જોઈએ છે. પણ આગળ અહીંયા શું લખવામાં આવ્યું છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે. જો આપણે એક વસ્તુ નથી કરતા તો એનું પરિણામ રૂપે આપણે એક કોપ, પ્રભુના ક્રોપના લાયક આપણે બનીએ છીએ. જો તમે વિશ્વાસ કરો છો તો તમે અનંત જીવન પામો છો, પણ જો તમે નથી વિશ્વાસ કરતા, તમે દીકરા પર વિશ્વાસ કરતા નથી અને તેને તમારા તારનાર તરીકે સ્વીકાર નથી કરતા, તો પછી તેનું પરિણામ રૂપે ઈશ્વરનો કોપ તમારી પર રેડી દેવામાં આવે છે. આ જ રીતે પાઉલ પણ, જો આપણે કલોસીયોનો જે પત્ર છે તેનો 3 અધ્યાય અને 6 કલમ વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ કામોના લીધે આજ્ઞાભંગ કરનાર પર ઈશ્વરનો કોપ આવે છે. ઈશ્વરનો કોપથી બચવાનું એક જ ઉપાય છે અને તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. જ્યારે આપણે આ વચનો જે આપણે વાંચનાર છે 16મા અધ્યાયમાં વાંચીએ ત્યારે આપણને પ્રશ્ન ઊભો થાય છે, કદાચ આપણા મગજમાં ગળમથલ પણ થાય છે કે જે દેવ કૃપાળુ છે, જે દેવ આટલો બધી આપણી પર દયા રાખે છે, તે કેવી રીતે આવી રીતે કોપ રેડી દે. પણ જ્યારે આપણે આજ્ઞાભંગ જીવન જીવીએ છીએ અને જ્યારે આપણે પ્રભુને સંપૂર્ણ રીતે આપણી જાતને સોંપી દેતા નથી, ત્યારે આપણે પ્રભુના કોપને લાયક બનીએ છીએ. બીજી પણ એક વસ્તુ જ્યારે આપણે આ કલમો વાંચીએ, એક પછી એક પ્યાલો જે હું વાંચીશ, તમારું ધ્યાન હું ઉત્પત્તિના 1 અધ્યાય ઉપર દોરવા માંગુ છું કે અહીંયા જે બની રહ્યું છે એ જે ઉત્પત્તિના 1 અધ્યાયમાં જે પૃથ્વીનું સર્જન કરવામાં આવ્યું હતું, દરેક દિવસ પછી પ્રભુએ કીધું કે મેં જે કર્યું છે તે સારું છે, અને રાત અને દિવસ આપણે જાણીએ છીએ એ વચનો. અહીંયા આપણે જે 16મા અધ્યાયમાં વાંચીએ છીએ એમ કહી શકાય કે જે સર્જન કર્યું હતું તેનો અહીંયા વિનાશ થઈ રહ્યો છે. અને આ પણ જરૂરી છે, કારણ કે 3જા અધ્યાયમાં જ્યારે હવાએ ફળ ખાધું ત્યારે જે પૃથ્વી પર જે પાપે પ્રવેશ કર્યો અને તેનાથી જે દુષ્ટતાને પૃથ્વી ભ્રષ્ટ થઈ, તેને ફરીથી તેની સર્જન કરવું જરૂરી છે. તે સમયથી અત્યારના સમય સુધી અને જ્યાં સુધી આ 16મા અધ્યાયમાં જે લખ્યું છે તે સર્વ બનશે નહીં ત્યાં સુધી પૃથ્વી ભ્રષ્ટ થયેલી છે. અને આપણે જાણીએ છીએ, આપણે દાખલા તરીકે હું તમને કહું કે આપણું ઘર હોય અને કદાચ જો આપણે રસોડું જે છે તે નવું બનાવવું હોય તો નવું રસોડું આપણે બનાવીએ તે પહેલાં જે છે તેને તોડી તેને ભાગી નાખવું પડે છે, બધું ત્યાંથી કાઢી એકદમ જ્યારે ફરીથી ખાલી ફક્ત દિવાલો દેખાય, કદાચ અમુક હોય તો દિવાલ બી તોડી નાખવી પડે, પછી જ તેને નવેસરથી તેનું બાંધકામ કરી શકાય છે. અને એવું જ કંઈક આપણે અહીંયા આ 16મા અધ્યાયમાં જોઈ રહ્યા છે કે પૃથ્વી જે ભ્રષ્ટ થઈ હતી તેને અહીંયા પ્રભુ વિનાશ કરી રહ્યા છે અને તેને ફરીથી તેનું બાંધકામ કરવામાં આવશે. એક દરેક વસ્તુ જે આ પૃથ્વી પર અત્યારે છે એ ભ્રષ્ટ થયેલી છે અને આપણે પ્રભુ તેને ફરીથી બાંધતા પહેલાં તેનો વિનાશ કરશે અને પછી જે નવી આપણને એક નવી પૃથ્વી આપણને જોવા મળશે. અને આ જે નવી પૃથ્વી અને નવી સ્વર્ગ જે 21મા અધ્યાયમાં આપણે 22મા અધ્યાયમાં જોઈશું તે પૃથ્વી નહીં હોય. આ જે યશાયાના પુસ્તકમાં આપણે જે જાણીએ છીએ, આપણે વાંચીએ છીએ કે જ્યારે સિંહ અને ઘેટું સાથે રમશે, જ્યારે નાનું છોકરું સાપના દરમાં હાથ નાખશે, એનું જે વર્ણન કરવામાં આવ્યું છે, જે 1000 વર્ષનું જે રાજ્ય છે આપણે પ્રભુ સાથે જે કરીશું, તે સમયની જે પૃથ્વી છે તે પૃથ્વીનું બાંધકામ વિશે હું વાત કરી રહ્યો છું. તો એ જે ઉત્પત્તિનો જે 1 અધ્યાય છે તેને પણ તમે યાદ રાખજો. આપણે આ વચનો વાંચીએ તે પ્રમાણે આપણે જે 7 રણસિંઘણાના જે ન્યાય વિશે શીખ્યા 8મા અધ્યાયથી તેને પણ તમે લક્ષમાં રાખજો. અને જે મિસર દેશમાં પ્રભુએ જે 10 ચમત્કાર કર્યા અને ફારૂન રાજા પર જે વિપત્તિ આવી પડી તે ને પણ તમે યાદ રાખજો. તો બીજો બીજી કલમ અહીંયા એમ કહે છે કે ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘરું થયું. પહેલો પ્યાલો રેડી દેવામાં આવ્યો અને આ પહેલો પ્યાલો જ્યારે રેડી દેવામાં આવ્યો ત્યારે એવા સંજોગો ઊભા થયા કે માણસોને એક ત્રાસદાયક અને પીડાકારક અહીંયા લખવામાં આવ્યું છે. અને આપણી સમજ પ્રમાણે કહું તો આખા શરીર ઉપર ગુમડા નીકળી ગયા. આ જ વસ્તુ જો આપણે હું તમારું ધ્યાન આઠમા અધ્યાય પર તરફ દોરું અને જો તમે આઠમા અધ્યાયમાં જ્યારે પહેલું રણસિંગણું વગાડવામાં આવ્યું હતું, ફૂંકવામાં આવ્યું હતું અને ત્યારે જે બન્યું તે આવું જ કંઈક હતું કે પૃથ્વી પર જ્યારે અમુક વિપત્તિ આવી પડી. ફરક એટલો છે કે તે સમયે જો તમે વાંચશો તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે પૃથ્વીનો ત્રીજો ભાગ તેની ઉપર અસર થઈ. હું તમારે જાણને માટે હું આ કલમ વાંચવા માગું છું. પ્રકટીકરણનો આઠમો અધ્યાય અને સાતમી કલમ કહે છે કે પહેલાં એ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો અને બધું લીલું ઘાસ બળી ગયું. અને એ જ વસ્તુ અહીંયા બીજી કલમમાં થઈ રહી છે અને તે માટે હું ફરીથી આ કલમ વાંચીશ અને આ વખતે તમે ધ્યાનથી સાંભળજો અહીંયા શું લખ્યું છે. ઓકે, અહીંયા લખ્યું છે કે ત્યારે પહેલા દૂતે જોયું તો પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. સાની પર રેડી દીધું? પૃથ્વી પર રેડી દીધું. પણ જ્યારે એ પૃથ્વી પર રેડ્યું ત્યારે તેની અસર કોને થઈ? તો માણસોને એની અસર થઈ. અને શું અસર થઈ? મેં કીધું તે પ્રમાણે તેમના આખા શરીરમાં આપણે કહીએ કે ઘૂમડા નીકળી ગયા. માથાથી તે પગના તાળવા સુધી બધે તેમને એક જાતના ઘૂમડા, પીડાકારક ઘૂમડા નીકળાયા. તો હવે જો કોપને પૃથ્વી પર રેડી દેવામાં આવ્યો તો અસર માણસ ઉપર કેવી રીતે થઈ? સમજવું બહુ જરૂર છે. અને એક જ રીતે આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ કે આનો મતલબ એમ થાય છે કે જ્યારે આ પ્યાલો રેડી દેવામાં આવ્યો તો જે અનાજ હતું, પૃથ્વીમાંથી જે પાક થાય છે, જે આપણે ખોરાક લઈએ છીએ, તેની પર એવી કંઈક અસર પડી કે જેના લીધે માણસોના શરીર ઉપર આ ત્રાસદાયક પીડાકારક ઘૂમડા નીકળી આવ્યા. અને એ જ વસ્તુ અહીંયા આઠમા અધ્યાય અને સાતમી કલમમાં લખવામાં આવી છે કે પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેમાંથી પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષો. એ જ વસ્તુ આ બીજી કલમમાં થઈ રહી છે. અહીંયા ફરક એટલો છે કે જ્યારે રણસિંગણું વગાડવામાં આવ્યું હતું ત્યારે ફક્ત ત્રીજો ભાગ નાશમાં ગયો હતો, અહીંયા આખી પૃથ્વી ઉપર તેની અસર થઈ છે. અને હવે જ્યારે આપણે ખોરાક છે તે લઈ શકતા નથી, માણસને જ્યારે ભૂખ લાગે ત્યારે તેને કંઈક ખાવું પડે, તો હવે આપણે ત્રીજી કલમ જોઈએ તો ત્રીજી કલમમાં શું લખ્યું છે? પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું એટલે સમુદ્ર સબના લોહી જેવો થઈ ગયો અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. જ્યારે હવે પૃથ્વી પર જે કદાચ શાકભાજી છે અહીંયા આપણને કોઈ જાતનો ખોરાક મળતો નથી, તો માણસ સ્વાભાવિક રીતે જોઈએ તો કહે કે ચાલો હું દરિયામાંથી માછલી પકડીને કંઈક ખાઈશ. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે બીજો પ્યાલો રેડવામાં આવ્યો તો એ સમુદ્રમાં આખો સમુદ્ર લોહી જેવો થઈ ગયો અને ત્યાં અંદરની જે સર્વ માછલીઓ છે, સર્વ સજીવન વસ્તુઓ છે, તે મરણ પામી. ફરીથી તમારું ધ્યાન હું આઠમો અધ્યાય અને આઠમી કલમ તરફ દોરવા માંગુ છું અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી બળતા મોટા પાળના જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો. જેથી સમુદ્રના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો અને વહાણોના ત્રીજા ભાગનો નાશ થયો. વાલાઓ, હવે તમે જુઓ છો હું તમને શું કહેવા માગુ છું. આઠમા અધ્યાયમાં રણસિંગનું જ્યારે વગાડવામાં આવ્યું ત્યારે ત્રીજો ભાગ સમુદ્રનો, ત્રીજો ભાગ જે સમુદ્રમાં રહેતા હતા જીવતા પ્રાણીઓનો નાશ થયો. અહીંયા સોળમા અધ્યાયમાં એ જે ન્યાય હતો આઠમા અધ્યાયમાં સંપૂર્ણ થાય છે અને અહીંયા શું લખવામાં આવ્યું છે કે દરેક સજીવ પ્રાણી મરણ પામ્યો. જો તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય ને મારું માનવું છે લગભગ 21મી 22મી કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ કેવી રીતે આ સજીવન પ્રાણીઓને પાણીમાં મૂક્યા હતા. અને મેં કીધું તે પ્રમાણે કે જે વર્ણન ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં આપવામાં આવ્યું છે, જે રીતે સર્જન કરવામાં આવ્યું હતું તે જ રીતે અહીંયા આગળ તેનું વિનાશ કરવામાં આવ્યો છે, વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આગળ જોઈએ તો હવે ખોરાક નથી, માણસના શરીર પર ભયંકર પીડા છે. હવે દરિયામાંથી સમુદ્રમાંથી પણ કોઈ જાતનો ખોરાક મળવાનો નથી. અને કદાચ માણસનો વિચાર એવો હોય કે ભલે મારી પાસે મારી તરસને તૃપ્ત કરવા માટે પાણી તો છે. તો આવો વાલાઓ આપણે ચોથી કલમ જોઈએ અને ચોથી કલમમાં લખવામાં આવ્યું છે, પણ પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું એટલે તેઓ લોહી થઈ ગયા. વિચારો, હવે જે પીવાનું પાણી છે ફ્રેશ વોટર પણ નથી, તેનું પણ લોહી થઈ ગયું છે. એવું જ કંઈક આઠમા અધ્યાયમાં અને દસમી કલમમાં લખવામાં આવ્યું છે જ્યારે ત્રીજું રણસિંગણું વગાડવામાં આવ્યું. તો વાલાઓ જુઓ ત્યાં શું લખવામાં આવ્યું છે. પછી ત્રીજા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યા. તે તારાનું નામ કડવાદાઉન છે અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો રૂપ થયો અને પાણી કડવા થયા તેથી ઘણા માણસો મરણ પામ્યા. જે શરૂઆત આઠમા અધ્યાયમાં થઈ હતી રણસિંગણાનો જે ન્યાય હતો ત્યારથી, હવે અહીંયા આપણે જોઈએ છે કે તે સંપૂર્ણ થાય છે. હવે પાણી પણ રહ્યું નથી. કેવું, કેટલી કફોડી પરિસ્થિતિ હશે. તમારા શરીર પર આ એક ગુમળા ખજવાળ આવતી હશે, કદાચ પરું નીકળતું હશે. તમારી પાસે ખોરાક નથી, ભૂખ લાગી છે પણ તમે જાણો છો કે ખોરાક ખાઈશ તો વધારે પીડા આવશે. સમુદ્રમાં ના તો કશું ખાવાનું છે, ના તો હવે તરસ છીપાવાને પાણી પણ છે. અને વાલાઓ, જે આ પ્યાલા રેડી દેવામાં આવી રહ્યા છે આ એની વચ્ચે કોઈ સમય નથી. એક પછી એક બહુ જ ઝડપથી આ ન્યાય પ્રભુનો પૃથ્વી પર રેડી દેવામાં આવી રહ્યો છે. અને વાલાઓ, ફરીથી હું તમારું ધ્યાન નિર્ગમનનું પુસ્તક અને જે મિસર દેશના સમયમાં જે વિપત્તિ ફારૂન પર અને મિસરીઓ પર આવી હતી તેને પણ યાદ કરાવવા માગું છું. ત્યાં પણ આવી રીતે જ પાણીનું લોહી થઈ ગયું હતું. દરેક વચન છે હું વાંચતો નથી, પણ હું જાણું છું કે તમે આ વિષય જાણો છો અને તમને તમારું ધ્યાન તે તરફ હું દોરવા માંગુ છું. અહીંયા 16મો અધ્યાયના 5મી કલમ કહે છે કે ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર, તમે જે છો ને હતા તમે ન્યાયી છો, કેમકે તમે એવો અદ્દલ ન્યાય કર્યો છે, કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વેવડાવ્યું છે અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે, તેઓ એ માટે લાયક છે. જ્યારે આપણે આ ત્રણ પ્યાલા, આ ચાર પ્યાલા જે આપણે જોયા, માફ કરજો, ત્રણ પ્યાલા આપણે જોયા જ્યારે તેને રેડી દેવામાં આવ્યા, પહેલી ચાર કલમ જે આપણે વાંચી, ત્યારે કદાચ આપણે વિચારીએ, કદાચ આપણા મનમાં વિચાર આવે કે મેં કીધું પહેલાં તે પ્રમાણે કે આ દયાળુ જે પ્રભુ છે કેવી રીતે આટલો બધો ક્રોધિત થઈ શકે, કેમ આ લોકોની ઉપર તે દયા નથી બતાવતા, કેવી રીતે આવું વિપત્તિ ક્રોધ એ રેડી રહ્યા છે. અને તેથી કરીને ફરીથી અહીંયા ખાડી આ દૂત તેની વાણી દ્વારા આપણને સમજાવવા માંગે છે. કશું શું કહે છે કે જો આવો વિચાર તમારા મગજમાં આવે તો એ વિચાર તરત જ કાઢી નાખો. કારણ કેમ, શું લખ્યું છે અહીંયા ગાડી, તે દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર, તમે જે છો ને હતા તમે ન્યાયી છો. આ જે વિપત્તિ બની રહી છે તેને આપણે લાયક છે, અહીંયા લખવામાં પણ આવ્યું છે 6 કલમના અંતમાં કે તેઓ એ માટે લાયક છે. આ કંઈ પ્રભુ ક્રૂર નથી, પ્રભુનો આ અન્યાય નથી કે આપણી ઉપર આ વિપત્તિઓ અને પૃથ્વી પર જે વિપત્તિ આવવાની છે. જે લોકો તે વખતે જીવતા હશે જેઓએ પ્રભુનો સ્વીકાર નથી કર્યો તેઓને ઘણી બધી ચેતવણી મળી ચૂકી છે, અને છતાં તેઓએ પ્રભુનો ઇનકાર કર્યો છે, તેમનો સ્વીકાર નથી કર્યો, અને તેથી કરીને તેના પરિણામ રૂપે તે આ ભોગવી રહ્યા છે. આ સમજવું બહુ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું કાઉન્સિલિંગ કરતો હોય, અમુક લોકો જ્યારે મારી સાથે વાત કરે તો પ્રશ્ન પૂછતા હોય છે કે પ્રભુ, કે ભારત દેશમાં કોઈ જંગલોમાં કોઈ આદિવાસી માણસ રહે છે, અથવા તો આફ્રિકાના જંગલમાં કોઈ માણસ રહે છે કે જેણે કદી સુવાર્તા નથી સાંભળી, કદી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કદી કશું જ સાંભળ્યું નથી, એ માણસનું શું એ પણ નરકમાં જશે? ઘણી વખત નાના બાળકના વિશે એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ કોઈ અકસ્માતમાં મરી જાય અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી જાણતા તો એમનું શું? આવા પ્રશ્નો આપણા મગજમાં ઊભા થાય છે, અને એ પ્રશ્નોના જવાબ હું તમને સંપૂર્ણ રીતે તમે તેને સમજી શકો એ રીતે હું નથી આપી શકતો. પણ એક વસ્તુ હું તમને કહી શકું છું કે આપણો પ્રભુ ન્યાયી છે, અને જ્યારે આપણે તે ન્યાયના દિવસે પ્રભુની આગળ ઊભા રહ્યા હોઈશું અને પ્રભુ જે પણ ન્યાય આપણી સર્વની સાથે કરશે તો કોઈ એવું નહીં હોય જે એમ કહી શકશે કે આ બરાબર નથી થયું, એવું કોઈ નહીં કહી શકે. કારણ કે પ્રભુ સંપૂર્ણ રીતે ન્યાય છે, એ સંપૂર્ણ પ્રેમ છે અને સંપૂર્ણ રીતે ન્યાય છે, અને એ જે કોઈ ચુકાદો આપશે તેની સામે કોઈ પણ તે ચુકાદાની સામે તે અવરોધ નહીં કરી શકે. આપણે દરેક સમજી શકીશું કે આ પ્રભુએ જે ચુકાદો આપ્યો છે, જે ન્યાય કર્યો છે તે શ્રેષ્ઠ છે, તે હું તમને કહી શકું છું. અને એ વસ્તુ અહીંયા 5મી કલમમાં લખવામાં આવી છે કે તમે ન્યાયી છો કેમ કે તમે એવો અદ્દલ ન્યાય કર્યો છે. કોઈ રીતે કોઈ આપ કોઈને પ્રભુનો જે ન્યાય હશે તેની સામે કોઈને ફરિયાદ નહીં હોય. કેવી રીતે તે એ આદિવાસીને બચાવશે તે હું નથી જાણતો, પણ હું એ જાણું છું કે પ્રભુ ન્યાયી છે અને તેનો ન્યાય અદ્દલ હશે. કોઈ રીતે મારે તેમની તરફ ફરિયાદ નહીં હોય, તમે પણ તેમની સામે કોઈ ફરિયાદ ઊભી નહીં કરી શકો. અને તે વસ્તુ આપણે અહીંયા જ લખવામાં આવી છે, હે પવિત્ર, તમે જે છો ને હતા તમે ન્યાયી છો. બીજી એક વસ્તુ તરફ હું તમારો ધ્યાન દોરવા માંગુ છું. જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં તમે આ જે લખ્યું છે તે વાંચશો તો અત્યાર સુધી એક વસ્તુ તેની લખવામાં આવી છે. જ્યારે આ શબ્દો તમે વાંચશો કે હે પવિત્ર તમે છો ને હતા અને આવનાર છો, હવે અહીંયા આ અંત સમય છે, પ્રભુનું આગમન લગભગ સમય થઈ ગયો છે, તો હવે એ શબ્દો અહીંયા લખવામાં આવ્યા નથી. ફક્ત એટલું જ લખવામાં આવ્યું છે કે હે પવિત્ર તમે જે છો ને હતા તમે ન્યાયી છો, કેમ કે તમે એવો અદ્દલ ન્યાય કર્યો છે, કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે. આ પણ સમજવું બહુ જરૂરી છે. આ એક શબ્દો દ્વારા સમજાવવા માંગે છે. આપણે જોયું કે સમુદ્ર અને જે નદી હતી તે લોહી થઈ ગઈ છે, અને તો અહીંયા ગાડી શું કહે છે કે ઓકે, તમને સંતોનું લોહી વહેવડાવ્યું છે, તમને લોહી પીવું હતું, તો હવે મેં તમને એ લોહી પીવા માટે આપ્યું છે, તે પીઓ કારણ કે તમે તેના લાયક છો. હું આશા રાખું છું કે તમે સમજ્યા હશો કે આ શબ્દો દ્વારા પ્રભુ શું શીખાડવા માંગે છે. અહીંયા આ વિપત્તિ માંથી જે લોકો પણ પસાર થઈ રહ્યા છે તે સર્વ તેને લાયક છે. અને આ સમયે એક બીજી વસ્તુ પણ હું તમને કહેવા માંગુ છું કે આ જે ન્યાય છે તે આપણે પવિત્ર શાસ્ત્રમાં વારંવાર જોઈએ છે. ઉત્પત્તિનો 6 અધ્યાય આપણે જાણીએ છીએ કે જ્યારે નૂના સમયમાં પ્રભુએ પાપનો ન્યાય કર્યો અને આખી પૃથ્વીનો વિનાશ કર્યો, ફક્ત નૂનું જે કુટુંબ હતું તેને બચાવી લેવામાં આવ્યું. એ જ વસ્તુ આપણે ઉત્પત્તિના 19 અધ્યાયમાં સદોમ અને ગમોરા વિશે જોઈએ છીએ કે ત્યાં પણ એનો નાશ કરવામાં આવ્યો પણ લોટ અને તેના કુટુંબને બચાવી લેવામાં આવ્યું. મિસર દેશમાં આપણે જોઈએ છીએ કે જ્યાં આખું ફારૂન રાજાનું જે લશ્કર હતું તેનો નાશ કરવામાં આવ્યો પણ ઇસ્રાયલોને ત્યાંથી બચાવી લેવામાં આવ્યા. આપણે વારંવાર આ જોઈએ છે. આ ન્યાયનો જે સંદેશો છે તે કંઈ નવો નથી. અને વાલાઓ, આપણે એવું વિચારીએ નહીં કે આપણે જે નૂના સમયના લોકો હતા તે કરતા, કે સદોમ કે ગમોરામાં જે લોકો રહેતા હતા તેઓ ના કરતા, કે મિસર દેશના મિસરીઓ હતા તેઓ ના કરતા આપણે સારા છીએ. એવું પણ ના સમજીએ કે કોઈક રીતે આપણે આ જે 16 અધ્યાયમાં જે સમય વિશે લખવામાં આવ્યું છે તે વખતે જે લોકો જીવતા હશે તેઓથી આપણે સારા છીએ. ના વાલાઓ, એ તો ફક્ત પ્રભુની કૃપા છે કે તેમણે કીધું છે કે હમણાં નહીં, અને આપણને આ વિપત્તિઓનો સામનો નથી કરવો પડતો. પણ વાલાઓ, હું તમને યાદ દેવડાવવા માંગુ છું એક વસ્તુ. અમુક વખત આ જે અહીંયા આપણે વાંચ્યું, બીજી કલમ, ત્રીજી કલમ, ચોથી કલમ, એવા સંજોગો આપણા જીવનમાં પણ આવે છે. આપણે કોઈક શારીરિક માંદગીથી પીડાતા હોઈએ છીએ, અસહ્ય પીડા હોય છે. આપણે પણ એવો સમય આવે છે કે જ્યાં ખાવાના ફાંફા હોય છે, જીવનમાં એક જાતની કમી હોય છે. કદાચ તમે ખોરાક મળી રહેતો હશે પણ જીવનમાં એક જાતની કમી હોય છે. તમારે એક જાતની ઝંખના હોય છે કે કશુંક તમારે જોઈએ છે અને તે તમને મળતું નથી. પ્રભુએ કદાચ તે તમારાથી દૂર રાખ્યું છે અને છતાં પણ આપણે પ્રભુ તરફ ફરતા નથી. અને એ વસ્તુ હું તમને થોડાક જ સમયમાં બતાવવા માંગુ છું. આવો આપણે 7 કલમ તરફ વળીએ. ત્યાં કહે છે કે ત્યારે મેં વેદીને એમ કહેતા સાંભળી કે હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. મેં કીધું તે પ્રમાણે અહીંયા જે લખવામાં આવ્યું છે તે જ વસ્તુ આપણે દરેક વ્યક્તિ બોલીશું કે તમારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. આગળ આપણે વાંચીએ તો 8 કલમ પછી, ચોથાએ પોતાનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસોએ મોટી આંચથી દજાયા અને તેથી જે ઈશ્વરને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને ઈશ્વરને મહિમા આપ્યો નહીં. ફરીથી હું આ વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. અને તેથી જે ઈશ્વરને આ અનર્થો પર અધિકાર છે તેમના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં ને તેઓને ઈશ્વરને મહિમા આપ્યો નહીં. કેટલી હદે આ હૃદય કઠણ થઈ ગયું છે કે આ બધી વિપત્તિઓ છતાં આ ચોથો પ્યાલો જેની પર સૂર્ય પર રેડવામાં આવ્યો અને અગ્નિથી એટલો બધી અગ્નિ જે છે તેનાથી માણસોને બાળી નાખે એવો તાપ હશે. કદાચ આપણું જે ઓઝોન લેયર છે તેને બાળી નાખવામાં આવ્યું હશે અને હવે જે સૂરજના કિરણો છે તેનો તાપ એટલો ભયંકર હશે કે આપણે દાઝી જઈશું. પાણી તો છે નહીં પીવાનું, ખોરાક નથી, શરીરની પીડા છે અને હવે એની ઉપરથી કોઈ જાતનું સૂરજના તાપથી પણ રક્ષણ કરે એવું કશું છે નહીં. ફરીથી તમને યાદ દેવડાવવા લાવો કે આઠમા અધ્યાયમાં આપણે વાંચ્યું તે પ્રમાણે ત્રીજા ભાગના વૃક્ષ અને બધું નાશ પામ્યું છે. અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે જે પહેલો પ્યાલો રેડી દેવામાં આવ્યો ત્યારે સંપૂર્ણ રીતે બધા વૃક્ષ એટલે કે જે લીલોતરી છે તેનો નાશ કરવામાં આવ્યો છે. કેવી રીતે આ તાપ સહન કરી શકાય? છતાં પણ જ્યારે આ વિપત્તિ આવે છે, આ મુશ્કેલીઓ લોકોની ઉપર આવી જાય છે, ત્યારે તેઓ પ્રભુની તરફ નથી ફરતા, પણ પ્રભુની નિંદા કરે છે અને તેઓ પસ્તાવો કરતા નથી. વાલાઓ, આ જ વસ્તુ કહેવાની મેં શરૂઆત કરી હતી. ઘણી વખત આપણા જીવનોમાં પણ આ જ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. કદાચ આપણા લગ્ન જીવનમાં બહુ કકળાટ હોય છે, કદાચ આપણા સંતાનો તરફથી, આપણા બાળકો તરફથી આપણને ઘણી મુશ્કેલીઓ હોય છે, કદાચ આર્થિક મુશ્કેલીઓમાં આપણે હોય છે, કૌટુંબિક મુશ્કેલી આપણને હોય છે, આપણે આપણું જે કાર્ય કરીએ છીએ ત્યાં આપણને મુશ્કેલીઓ હોય છે, સંબંધોમાં મુશ્કેલી હોય છે, શારીરિક મુશ્કેલીઓ હોય છે, અને એ સર્વ જ્યારે આપણી પર આવી પડે ત્યારે આપણે પ્રભુની તરફ ફરવાને બદલે આપણે પ્રભુની નિંદા કરીએ છીએ અને પસ્તાવો કરતા નથી. 7 વર્ષથી આ વિપત્તિ પૃથ્વી પર આવી રહી છે, પણ આ લોકોના હૃદય એટલી હદે કઠણ થઈ રહ્યા ગયા છે કે તેઓ પસ્તાવો કર્યો નહીં અને ઈશ્વરને મહિમા આપ્યો નહીં. શું તમારામાંનું કોઈક આવું છે? હા, કદાચ તમે આ જે 16મા અધ્યાયમાં જે બિનાઓ બની રહી છે એ સમયે જીવતા ના હોય, પણ અત્યારે આજના દિવસમાં તમે શું આ પરિસ્થિતિમાં છો અને તમે પ્રભુની નિંદા કરો છો? જ્યારે પસ્તાવો કરવાના બદલે તમે નિંદા કરો છો અને પ્રભુને જે મહિમા આપવાનો હોય તે તમે આપતા નથી. બીજી એક વસ્તુ પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે અહીંયા જે વચન લખવામાં આવ્યા છે કે તેઓએ પસ્તાવો કર્યો નહીં, એનો મતલબ મને એમ થાય છે કે આ ફરી પ્રભુ એ પોતાની કૃપા અને દયા લોકોને બતાવી રહ્યા છે. આ મારું માનવું એવું છે કે પ્રભુની આશા હતી કે જ્યારે આ 5 પ્યાલા હું રેડી દઈશ અને જ્યારે આ લોકોની ઉપર આ પ્રમાણેની વિપત્તિ આવી પડશે, આ પ્રમાણેની પીડા તેઓની ઉપર આવી પડશે, ત્યારે તેઓ મારી તરફ ફરી અને પસ્તાવો કરશે, પણ ફરીથી તેઓ પ્રભુને નારાજ કરે છે. બીજી બહુ મારા માનવામાં જે નથી આવતી એ વસ્તુ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ લોકો જ્યારે આ વિપત્તિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓ જાણે છે કે આ ઈશ્વર કરી રહ્યા છે. અહીંયા શું લખવામાં આવ્યું છે કે ઈશ્વરને આ અનર્થો પર અધિકાર છે. એટલે આ લોકો જાણે છે કે આ કોપ છે, આ વિપત્તિ છે, એ ઈશ્વર તરફથી છે, અને એ જાણવા છતાં તેઓ પ્રભુનો અંગીકાર કરતા નથી. કેટલી હદે તેઓના હૃદય કઠણ થઈ રહ્યા છે. વાલાઓ, ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ હું તો કોઈ દેવમાં માનતો નથી, કોઈ પ્રભુ છે, કોઈ ઈશ્વર છે એવું હું માનતો નથી, પણ આ વસ્તુ તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ જે પૃથ્વી પર જીવે છે તે જાણે છે કે દેવ છે, કે ઈશ્વર છે, બરાબર છે. તેની માટે હું તમારું ધ્યાન રૂમિયોના પત્ર તરફ દોરવા માંગુ છું. આપણે રૂમિયોનો પત્ર અને તેનો 1 અધ્યાય અને 18મી કલમ તરફ વળીશું અને જો ત્યાં શું લખવામાં આવ્યું છે, અને આના આધારે હું તમને કહું છું કે એવો કોઈ માણસ નથી કે જે ઈશ્વરને ના માનતો હોય, જેને એથિયસ્ટ કહેવામાં આવે છે. અને અત્યારે ભારત દેશમાં પણ આ બહુ વધી ગયું છે કે અમે કોઈ દેવમાં માનતા નથી, કોઈ ધર્મમાં માનતા નથી. તો જુઓ અહીંયા શું લખવામાં આવ્યું છે કે રૂમિયોના 1 અધ્યાય અને 18મી કલમ શું કહે છે, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. જે કોપ વિશે આપણે અહીંયા વાંચી રહ્યા છીએ, જે અહીંયા લખવામાં આવ્યું છે કે તેમણે ઈશ્વરની નિંદા કરી, કેમ એ લોકોની ઉપર આ કોપ રેડી દેવામાં આવ્યો છે? અહીંયા 18મી કલમમાં શું લખવામાં આવ્યું છે કે જે માણસોએ દુષ્ટતાથી સત્યને દબાવી રાખ્યું છે, એટલે કે જે લોકો એમ કહે છે કે દેવ છે જ નહીં અને તેઓના અધર્મીપણા પર આ ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. જો આપણે આગળ 19મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. એનો મતલબ શું થયો કે તેઓ ઈશ્વરને જાણે છે કે હા ઈશ્વર તો છે જ, કેમ કે ઈશ્વર તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે, કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૂર્જેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. કોઈ પ્રભુ છે નહીં એવું કહી ના શકે, કોઈ કોઈ રીતે એ વસ્તુનો નકાર ના કરી શકે, તેથી તેઓએ બહાનું કાઢી શકે એમ નથી. આ પ્રભુના વચનોમાંથી હું તમને કહું છું, કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને તેમનો આભાર માન્યો નહીં, પણ તેઓ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. યાદ રાખજો આ શબ્દ અંધકારમય. પણ આ જે અહીંયા આપણે હમણાં વાંચ્યું 8 અને 9મી કલમમાં, એ જ વસ્તુ અહીંયા રૂમિયોના પહેલા અધ્યાય અને 18મી કલમથી તે 22મી કલમ આપણને શીખવી જાય છે કે પ્રભુને મહિમા આપવાના બદલે તેઓ પ્રભુની નિંદા કરે છે. આગળ આપણે જોઈએ, જો આ 5મો પોતાનો 10મી કલમ જોઈએ તો કહે છે, પછી 5માં એ પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યશન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અધિકાર વ્યાપી ગયો અને તેઓએ વેદનાના લીધે પોતાની જીભો કરડી. હવે જાણીએ છીએ કે જ્યારે અમુક વખત શારીરિક વેદના એટલી બધી હોય કે આપણે જો જીભને ચાવીએ તો કદાચ ભૂલી જઈએ પેલી જે પીડા થાય છે. અમુક વખત જ્યારે દવા ના હોય અને કદાચ કોઈકનો પગ કાપવાનો હોય કે એવું કશુંક બહુ જે વેદના ભરેલી વસ્તુ કરવાની હોય તો તે સમયે લોકોને તેઓના મોઢામાં લાકડું આપવામાં આવે છે કે એની ઉપર એ લોકો એ કરે. અને એવું જ કંઈક અહીંયા થઈ રહ્યું છે. કેટલી ભયંકર વેદના હશે. પણ 11મી કલમ ફરી વાંચીએ આપણે, જો ત્યાં શું લખવામાં આવ્યું છે, અને પોતાની વેદનાના લીધે તથા પોતાના ઘારાને લીધે તેઓએ આકાશના ઈશ્વરની નિંદા કરી, પણ તેઓએ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. કેટલું કઠણ હૃદય આ છે. આટલી બધી વિપત્તિ, આટલી બધી વેદના, કોઈ આશા નથી, પાણી લોહી થઈ ગયું છે, કોઈ જાતની વનસ્પતિ નથી, સૂર્યનો આટલો ભયંકર તાપ છે, છતાં પ્રભુની તરફ ફરવાને બદલે તેઓ ઈશ્વરની નિંદા કરી રહ્યા છે. અત્યારે પ્રભુ બીજી એક કલમ પણ હું તમારી આગળ રજૂ કરવા માગું છું, પ્રભુ મને તે તરફ દોરી રહ્યા છે. તો રૂમિયોનો પત્ર અને તેનો બીજો અધ્યાય અને આપણે ત્રીજી કલમથી વાંચીશું. જો ત્યાં શું લખવામાં આવ્યું છે કે વળી હે માણસ, તું જે આવા કામ કરનારાઓનો ન્યાય કરે છે અને પોતાના તે જ કામો કરે છે, તો શું તું ઈશ્વરના દંડથી બચીશ એવું તું ધારે છે? અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવા કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની સહનશીલતાથી તથા વિપુલ્ય ધ્યેયની સંપત્તિને તું તુચ્છ ગણે છે? 5મી કલમ, તું તો તારા કઠણ તથા પાશ્ચાતપ સહિત અંતકરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટીકરણના દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. શું આપણે અહીંયા જે વાંચી રહ્યા છે એ આ લોકોને લાગુ નથી પડતું, જે આપણે અહીંયા 16મા અધ્યાયમાં વાંચ્યું અને રૂમિયોના બીજા અધ્યાયમાં વાંચ્યું? એ વાલાઓ, આ જે વિપત્તિ છે, આ કોપ છે, તેનો બચવાનો એક જ ઉપાય છે. અહીંયા રૂમિયોના પત્રમાં વાંચ્યું તે પ્રમાણે બીજો અધ્યાય અને 4થી કલમ, તો ઈશ્વરનો ઉપકાર આપણને પસ્તાવા તરફ લઈ જવો જોઈએ. શું તમારું હૃદય એટલું કઠણ છે કે જે પ્રભુનો ઉપકાર છે, પ્રભુની સહનશીલતા છે, તેને તમે કોઈ જાતની રીતે તમે તેને ગણતા નથી, ધિક્કારી કાઢો છો? અને જો તમે એ કરશો તો તમે આ કોપના ભાગીદાર બનશો. બહુ બહુ કઠણ શબ્દો છે, બહુ કંપારી ઊભી કરી દે તેવું અહીંયા લખવામાં આવ્યું છે. અને મેં તમને કીધું તે પ્રમાણે મને તો આ વાંચું છું તો કંઈક થઈ જાય છે. આમાંથી પસાર થવાનું હોય તો શું હાલત થાય, વિચાર પણ હું કરી શકતો નથી. આવો થોડા સમયમાં આપણે જે છેલ્લી થોડી કલમો છે તે પર મનન કરીએ. 12મી કલમ કહે છે, પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે ફ્રાત પર રેડી દીધું, એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર છે તેઓને માટે રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા સ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકના મોંમાંથી દેડકાના જેવા ત્રણ અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા, કેમકે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે જેઓ સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. જુઓ, ચોરની જેમ હું આવું છું જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય તેને ધન્ય છે. અને હિબ્રુ ભાષામાં જેને હાર માગી દોન કહે છે તે સ્થળે તેઓને એકત્ર કર્યા છે. આ જે જગ્યાની વાત કરવામાં આવી રહી છે, જે છેલ્લું મહાન યુદ્ધ થવાનું છે તે જગ્યાની વિશેની વાત કરવામાં આવી છે. આ જ વસ્તુ જે અહીંયા ફરીથી હું તમને યાદ દેવડાવવા માગું છું કે જે વસ્તુ છઠ્ઠા રણસિંઘણા વખતે થઈ હતી એ જ વસ્તુ અહીંયા પણ બની રહી છે. અહીંયા ફક્ત સંપૂર્ણ રીતે થવામાં કરવામાં આવશે. ત્યાં પણ આ જે ફ્રાત નદી છે તે વિશે કહેવામાં આવ્યું છે કે ત્યાં જે રાક્ષસોને બાંધી રાખવામાં આવ્યા હતા તેને છોડાવવામાં આવ્યા. અહીંયા આ પ્યાલો જ્યારે ફ્રાત નદી પર રેડી દેવામાં આવ્યો કે જે પૂર્વના જ રાજાઓ, અને આ કદાચ ચાઇના હોઈ શકે, આપણો ભારત દેશનું સૈન્ય હોઈ શકે, જાપાનનું સૈન્ય હોઈ શકે. આપણે 9મા અધ્યાયમાં વાંચ્યું હતું તે પ્રમાણે કે લગભગ 200 લાખનું સૈન્ય લઈને ઇસરાયલ પર ચઢાઈ કરવા માટે રાજાઓ આવશે. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આ અજગર છે, એટલે અજગર એટલે કે શૈતાનની વાત થઈ છે. આપણે 12મા અધ્યાયમાં એ વિશે શીખ્યા હતા. આપણે જૂઠા પ્રબોધક વિશે એટલે કે એન્ટી ક્રાઇસ્ટ વિશે શીખ્યા, માફ કરજો, જે ખ્રિસ્ત વિરોધી છે, સ્વાપદની જે વાત થાય છે તે વિશે શીખ્યા હતા, એન્ટી ક્રાઇસ્ટ વિશે. અને પછી જે જૂઠા પ્રબોધક હતા, પ્રબોધક હતો તેના વિશે આપણે શીખ્યા. અને તેઓના મોંમાંથી એટલે તેઓની વાણી દ્વારા એ લોકોને છેતરશે. અને આ જે રાજાઓ છે તેઓને યરુસાલેમ પર યુદ્ધ કરવાને માટે પ્રેરણા કરશે. અને તેઓ સર્વ આ જે જગ્યા છે હાર માગી દોન ત્યાં આવશે. અને આને જો ઇંગ્લિશમાં કહું તો તેને ધ હિલ ઓફ મગીડો કહેવામાં આવે છે. અને હાર એટલે કે હિલ, અને એનો મતલબ એક થાય છે ટેકરી અથવા તો પર્વત કહી શકાય. અને માગીદાન જેનો એનો મતલબ થાય છે સ્લોટર, એટલે કે તેમને જે કાપી નાખવામાં આવશે. સ્લોટર, માફ કરજો, શબ્દ મને આવતો નથી ગુજરાતીમાં, પણ જે હલાલ કરવામાં, એટલે કે એ લોકો લિટરલી પોતાની જાતને હલાલ કરવાના માટે આ સ્થળે એકત્ર થાય છે. એક વસ્તુ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ઘણી વખત એક ગેરસમજ હોય છે કે અહીંયા ગાડી મોટું યુદ્ધ થશે. આ જે જગ્યા છે ત્યાં યુદ્ધ નથી થતું, ચઢાઈ તો યરુસાલેમ પર થવાની છે. પ્રભુનો જે દેશ શહેર છે તેની ઉપર અહીંયા તો ફક્ત તેઓ એકત્ર થશે. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે તે સ્થળે તેઓ એકત્ર થશે. અને જો તમને તક મળે તો તમે કમ્પ્યુટર પર, યુટ્યુબ પર આ જગ્યાને તમે જોઈ શકો છો, વેલી ઓફ જેઝરીલ. અને આ જે હાર માગી દોનનો જે વિસ્તાર છે બહુ જ સુંદર વિસ્તાર છે અત્યારે. અને એટલો બધો વિશાળ છે કે હું તેનું વર્ણન નથી કરી શકતો. કદાચ આ જે મોટું જે લશ્કર આવવાનું છે તે મારું માનવું છે કે એ વિશાળ જગ્યામાં તેનો સમાવેશ થઈ શકે, એટલી મોટી આ જગ્યા છે. અને આ જે ફ્રાત નદીને કોરી કરવામાં આવશે, ફરીથી આપણું ધ્યાન જે લાલ સમુદ્ર હતો તેની તરફ દોરી જાય છે. યર્દન નદીને જે પ્રમાણે બે ભાગ કરવામાં આવ્યા હતા તેની તરફ આપણું ધ્યાન દોરી જાય છે. ઉત્પત્તિના છઠ્ઠા અધ્યાયમાં જે પૂર આવ્યું ત્યાર પછી પ્રભુએ જે પાણીને કોરું કર્યું તે તરફ આપણું ધ્યાન દોરી જાય છે. બહુ બહુ અજાયબ જેવા વચનો છે, તેનું મારી પાસે સમય નથી કે તેનું હું સંપૂર્ણ રીતે વર્ણન કરી શકું. 17મી કલમ આપણે જોઈએ તો પછી 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું એટલે સમાપ્ત થયું એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યસનમાં થઈ અને વીજળીઓ વાણીઓ તથા ગર્જનાઓ થયા. વળી મોટો ધરતીકંપ થયો અને એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. મોટા નગરના 3 ભાગ થઈ ગયા અને રાજ્યના નગરો પડ્યા અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષરસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો અને પહાડોનો પતો લાગ્યો નહીં અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડ્યા અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી કેમકે તેમનો આ અનર્થ અતિશય ભારે છે. આ પ્રભુનો છેલ્લો ન્યાય આપણને જોવા મળે છે અને અંતમાં પણ લોકો ઈશ્વરની નિંદા કરે છે. તમારું ધ્યાન અમુક વસ્તુ પર દોરવા માંગુ છું. જ્યારે આપણે દરેક જે ન્યાય જોયો, પહેલાં આપણે જે 7 મુદ્રા ખોલવામાં આવી, તો તમે જો 8મો અધ્યાય અને તેની 5મી કલમ જોઈશું તો ત્યાં જ્યારે છેલ્લી મુદ્રા ખોલવામાં આવી તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીઓનો અગ્નિ ભરી તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ વાણીઓ વીજળીઓ તથા ધરતીકંપ થયા, જે વર્ણન અહીંયા આપણે હમણાં જોયું. ત્યારબાદ 11મો અધ્યાય અને 19મી કલમ તમે જોઈએ, જ્યારે છેલ્લું રણસિંગણું ફૂંકવામાં આવ્યું તો ત્યાં પણ શું લખવામાં આવ્યું છે, 11મો અધ્યાય અને 19મી કલમ, કે ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉગાડવામાં આવ્યું અને તેમના મંદિરમાં તેમના કરારનો કોષ જોવામાં આવ્યો અને વીજળીઓ વાણીઓ ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા તેના તથા પુષ્કળ કરા પડ્યા. એ જ વર્ણન આપણે અહીંયા જોઈ રહ્યા છે. આ બાબિલોન વિશે જે લખવામાં આવ્યું છે તેની પર આપણે આવતા અભ્યાસમાં વિગતવાર જોઈશું કે જાણે 17મો જે અધ્યાય છે તે બાબિલોન વિશે છે અને અહીંયા જે રાજ્યની વાત કરવામાં આવી છે, જે રાજ્યના 3 ભાગ કરવામાં આવ્યા છે તે તો યરુસાલેમની વાત થઈ રહી છે. અને અંતમાં હું તમારું ધ્યાન બલકે અત્યારે જ હું તે વચનો તરફ હું તમને લઈ જઈશ. જો યશાયાનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય તમે મારી સાથે ખોલો અને હું 17મી કલમથી હું અંત સુધી વાંચીશ અને આ જે હમણાં મેં આ 7મા પ્યાલાનું જે વર્ણન મેં વાંચ્યું તે ધ્યાનમાં તમે રાખજો હું આ વચનો વાંચું ત્યારે, અને મારી સાથે વાંચો તમે યશાયાનું પુસ્તક 24મો અધ્યાય અને 17મી કલમ. આ પ્રમાણે કહે છે કે હે જગતના વાસી, ભય ખાડો તથા ફાંસલો તારા પર આવી પડ્યા છે. વળી એમ થશે કે જે ભયના અવાજથી નાશશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે, કેમકે આકાશની બહારીઓ ઉઘડેલી છે અને પૃથ્વીના પાયા હાલે છે. પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરે ચૂરે ચૂરા કરવામાં આવ્યા છે, પૃથ્વી છેક ડોલી ઉઠી છે, પૃથ્વી પીધેલાની જેમ લથડિયા ખાશે ને ઝૂંપડીની જેમ આમ તેમ હાલી જશે અને તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઉઠશે નહીં. તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચ સ્થાનના સૈન્યને તથા પૃથ્વીના રાજાઓને જોઈ લેશે. જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે તેમ તેઓને એકત્ર કરવામાં આવશે અને તેઓ બંદીખાનામાં બંધ કરવામાં આવશે અને ઘણા દિવસો સુધી તેઓનો ન્યાય કરવામાં આવશે. ત્યારે ચંદ્રને લાજ લાગશે ને સૂર્ય શરમાશે, કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા સિયોન પર્વત પર તથા યરુસાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ પ્રભુનું ગૌરવ દેખાશે. અજાયબ જેવું વર્ણન છે, આનાથી વધારે હું કશું બોલી શકતો નથી. આ જે 16મા અધ્યાયના અંતમાં આપણે જોઈએ છે તે તો હવે પ્રભુનું રાજ્યની સ્થાપના કરવામાં આવશે. આ જે 7 વર્ષનું વિપત્તિ છે તે સમય પૂરો થયો છે. હા, હજુ 17મો અને 18મો અધ્યાય છે, પણ એ અધ્યાયમાં આજે જે આપણે વચનો જોઈએ તેનું આપણે વધારે નિરીક્ષણ કરીશું કે ખરેખર શું થયું. જે આપણે કે ઝૂમ કરીએ આપણે તે પ્રમાણે તેનું નિરીક્ષણ કરીશું. વિપત્તિનો સમય પૂરો થયો છે, પ્રભુનો રાજ્યનું સ્થાપન થશે. અહીંયા મેં વાંચ્યું તે પ્રમાણે યશાયાના પુસ્તકમાં કે સૈન્યોના યહોવા સિયોન પર્વત પર તથા યરૂસાલેમ પર રાજ કરશે. તે સમયની આ વાત થાય છે. પણ અભ્યાસ પૂરો કરીએ તે પહેલાં હું તમારું ધ્યાન અમુક વચનો તરફ દોરવા માગું છું. અને એ તો આપણે જે 10મી કલમ છે, 5મો પ્યાલો છે, તેની ઉપર હું થોડું મનન કરવા માગું છું. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પછી 5માએ પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વાપવી ગયો. હવે જો સૂર્ય આનો આગલો જે 4થો પ્યાલો હતો ત્યારે સૂરજનો ભયંકર તાપ હતો. અને સૂરજ એટલે કે અજવાળું છે અને તાપ છે. તો હવે જો સૂરજ આવી રીતે તપી રહ્યો છે તો આ અંધકાર શું છે? અંધકાર કેવી રીતે હોઈ શકે? આ રાત અને દિવસનો જે આપણે કહીએ લાઇટ કહીએ તેની અજવાળાની વાત નથી થઈ રહી. અજવાળું ને અંધકારું એ પ્રમાણેની વાત નથી થઈ રહી કે આપણે લાઇટ ચાલુ કરીએ એટલે અંધકાર જતો રહે. આ કયા અંધકારની વાત થાય છે? તો હું ઝડપથી તમારું ધ્યાન અમુક કલમ પર દોરવા માગું છું. અને એ તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 12મી કલમ આપણને કહે છે કે ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. એ જે હું અની સુવાર્તા તેના 12મા અધ્યાયની 35મી કલમ આ પ્રમાણે કહે છે કે ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખીને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ થાઓ. આનો મતલબ એમ શું થાય છે કે ઈશ્વર એ પ્રકાશ છે, અને પ્રકાશ પર વિશ્વાસ મૂકો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો. અહીંયા જે અંધકારની રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો તેના સંદર્ભમાં આપણે જોઈએ તો એમ કહી શકાય કે આ લોકોની પાસે હવે પ્રભુની પર વિશ્વાસ કરવાનો, પ્રકાશ પર વિશ્વાસ કરવાનો કોઈ તક છે નહીં, કારણ કે હવે અંધકાર વ્યાપી ગયો છે. એ જ 12મો અધ્યાય યોહાનની સુવાર્તા અને તેની 46મી કલમ કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. બીજી અમુક કલમ હું વાંચતો નથી પણ તમારા સમયમાં તમે વાંચી શકો છો. પહેલો યોહાનનો પત્ર તેનો 1લો અધ્યાય, અને તમે જો 5 અને 5 થી 7 કલમ જોશો તો ત્યાં તમને આ જ વસ્તુ વાંચવા મળશે. એ જ રીતે 1લો યોહાન અને તેનો 2જો અધ્યાય, અને જો તમે 8 અને 9 કલમ વાંચશો તો ત્યાં પણ આ અંધકારનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીંયા જે અંધકારની વાત થઈ રહી છે એ તો પ્રભુ વગરના જીવનની વાત થઈ રહી છે. અને વહાલાઓ, આજે જ્યારે આપણે આ અભ્યાસ પૂરો કરીએ ત્યારે હું તમારી સાથે વાત કરવા માગું છું. આ જે એક વિપત્તિનો સમય છે, જે પ્રભુનો કોપ રેડી દેવામાં આવ્યો છે, અને જેનું આપણે જે વિષે આપણે શીખ્યા ત્યારે હું ફરીથી એક બીજી એક જે ઘટના, બીજો એક જે પર્વત ઉપર પ્રભુનો કોપ રેડી દેવામાં આવ્યો તે વિશે તમને યાદ દેવડાવવા માગું છું. અને એ તો કાલવરીના પર્વતની હું વાત કરી રહ્યો છું. અહીંયા જ્યારે આખી પૃથ્વી પર જે કોપ રેડી દેવામાં આવ્યો છે, પ્રભુનો કોપ પાપી જગત ઉપર જે રેડી દેવામાં આવ્યો છે, એ કોપ ફક્ત તેમના પુત્રની ઉપર રેડી દેવામાં આવ્યો. અને એ દ્વારા આપણને આપણા પાપને પાપમાંથી છુટકારો મળ્યો છે અને આપણે અનંત જીવનના વારસ બન્યા છે. આ જે વર્ણન અહીંયા આપણે જોઈએ છે, જે વેદના આપણે જોઈએ છે, જે ભયંકર પરિસ્થિતિ આપણે જોઈએ છે, તેમાંથી આપણો પ્રભુ પસાર થયો છે. પોતાનો પુત્રની ઉપર આ કોપ આપણા પ્રભુ દેવે, પ્રભુ બાપે રેડી દીધો કે મને અને તમને જીવન મળે. શું તમે તે જે આશીર્વાદ છે, જે વધસ્તંભ પર જે લોહી વહેવડાવવામાં આવ્યું હતું, તેનાથી તમે શુદ્ધ થયા છો? શું તમે તે આશીર્વાદના ભાગીદાર બન્યા છો? જો આ કોપમાંથી બચવું હોય તો એક જ ઉપાય છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેણે આપણી માટે પોતાનું લોહી વહેવડાવ્યું, તેની પર આપણે વિશ્વાસ મૂકીએ, તેમનો સ્વીકાર કરીએ, આપણા તારનાર અને ઉદ્ધારનાર તરીકે તેમને આપણે સ્વીકાર કરીએ. અને જો તે આપણે કરીશું, પસ્તાવો કર્યા પછી, કારણ કે પસ્તાવો કરવો બહુ જરૂરી છે, તો આપણે અનંત જીવનના ભાગીદાર થઈએ છીએ. અહીંયા જો 17મી કલમ પર તમારું ધ્યાન ફરીથી દોરું તો ત્યાં લખવામાં આવ્યું છે કે પછી 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું એટલે સમાપ્ત થયું. અને એ જ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ વધસ્તંભ પરથી બોલ્યા હતા કે સર્વ સમાપ્ત થયું છે. શું આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના તે રક્ત પર વિશ્વાસ નહીં મૂકો? તે રક્તથી તમે શું શુદ્ધ નહીં થાઓ? આજે તમારા તારણનો દિવસ છે. આજે તમે તમારા પાપથી પાછા ફરી શકો છો. કાલ કોઈને આપેલી નથી. આવતી મિનિટ પણ તમે જીવશો કે નહીં તે તમે જાણતા નથી. આજે અત્યારે આ ઘડીએ જ સમય છે કે તમે પ્રભુ તરફ પડો અને તમારા હૃદય કઠણ ન કરો અને અનંત જીવનનો જે વારસો છે તે આશીર્વાદ તમે પામો, તેના ભાગીદાર તમે બનો. પ્રભુ તેના વચનો પર આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ફરીથીને તમારો આભાર માનીએ છીએ, તમે જે અજાયબ જેવું બલિદાન અમારી માટે આપ્યું છે. અમે જે કોપને લાયક હતા તે તમે પોતાની ઉપર લઈ લીધો છે કે અમને જીવન મળે અને પુષ્કળ મળે. તેની માટે અમે તમારા પુષ્કળ આભારી છે પ્રભુ બાપ. તમારી દયા, તમારી કૃપાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હજુ જે લોકોએ તે કૃપાનો અનુભવ કર્યો નથી પ્રભુ બાપ, તેઓના દ્વાર તમે, તેમના હૃદયના દ્વાર તમે ખટખટાવો પ્રભુ બાપ. તેઓના હૃદય એટલા કઠણ ન થઈ જાય કે તેઓ નાશમાં જાય. તો ફરીથી અમારા જે ભાઈઓ બહેનો કુટુંબીજનો જેઓ હજુ તમને ઓળખતા નથી, તેઓને તમારી આગળ લાવીએ છીએ. તેઓની ઉપર કૃપા કરો. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.